તારીખ 11/5/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 254 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 22
ત્રણ પ્રતિબંધક કારણોની ચર્ચા કરી હવે કહે છે કે અધિક શું કહીએ, આથી વધારે શું કહેવું. અનંત કાળે અથવા સર્વ કાળે એ જ માર્ગ છે. ઉપર જે વાત કરી તે પ્રકારના દોષો મનુષ્યની ભૂમિકામાં ટાળવામાં ન આવે તો બીજો કોઈ ઉપાય છે, બીજા કોઈ રસ્તે, બીજા કોઈ કારણથી માર્ગ મળી જાય, એટલે કે સંસારનો અભાવ થાય, મોક્ષનું કારણ ઉત્પન્ન થાય, એવું કાંઈ નથી. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એક વિશેષ સિદ્ધાંત સૂત્ર છે કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પરમાર્થનો પંથ કહો, આત્મહિતનો પંથ કહો, નિશ્ચય મોક્ષ માર્ગ કહો, સંસારનો અભાવ કરવાનો ખરો ઉપાય કહો, બધી એક વાત છે. એમાં કોઈ કાળે બે માર્ગ નથી, બે ઉપાય નથી. જો એ વાત ઉપર વિશ્વાસ હોય આપણને તો આપણે કોઈ બીજા માર્ગની શોધમાં જવું ન જોઈએ, અથવા કોઈ બીજો માર્ગ ચિંધે તો તે માર્ગે ચાલવું ન જોઈએ, તે દિશામાં આપણે આગળ વધવું ન જોઈએ. તેના તો જગતમાં ઘણા છે, ભાઈ તમે અહીંયા આવો તમને લાભ થઈ જશે, કોઈ એમ કહે કે અહીંયા આવો તમને લાભ થઈ જશે, તમારું કલ્યાણ થઈ જશે, તમારો આમ થઈ જશે. કે છે કે મોક્ષનો માર્ગ એક છે, એનો નિર્ણય કરવો, એનો નિશ્ચય કરવો. નિશ્ચય કરવામાં થોડો સમય લાગે તો વાંધો નથી, પણ એમાં ભૂલ ન થવી જોઈએ કે મોક્ષનો માર્ગ એક છે. સ્વપ્નમાં પણ બીજા માર્ગનો વિચાર કરવા જેવો નથી, નહીં તો માર્ગ તો નહીં મળે પણ ઉન્માર્ગમાં પ્રવૃત્તિ થઈ જતા વાર લાગતી નથી. જે ખરેખર માર્ગ નથી એવા માર્ગની અંદર માર્ગના અભિપ્રાયથી, માર્ગના વિચારથી અથવા માર્ગને સંમત કરીને ચાલવામાં આવે છે ત્યારે એને શાસ્ત્રકાર ગ્રહિત મિથ્યા દર્શન કહે છે. મિથ્યા દર્શન તીવ્રતામાં જ્યારે નવો તબક્કો શરૂ થાય છે ત્યારે એને ગ્રહિત મિથ્યા દર્શન એવું નામ મળે છે. જેને વિતરાગ દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ ખ્યાલમાં છે, એટલે કે વિપરીત અભિનિવેશ રહી કુદેવાદીનો જેને શ્રદ્ધા નથી, દેવગુરુને શાસ્ત્ર કરીને લઈ જાય આદિમાં, એને વિપરીત અભિનિવેશ નથી, પણ વિતરાગ દેવને પણ માને અને વિતરાગ દેવ સિવાય અન્ય દેવને પણ માને, એવી રીતે ગુરુમાં, એવી રીતે શાસ્ત્રમાં, એવી રીતે નવતત્વમાં લઈ જાય તો તે વિપરીત અભિનિવેશ સહિતની માન્યતા છે, શ્રદ્ધા છે. અને જ્યાં વિપરીત અભિનિવેશ ઉત્પન્ન થાય છે ત્યાં આગળ ચાલીને મિથ્યાત્વ તીવ્ર થતા જીવ ગ્રહિત મિથ્યાત્વમાં આવી જાય છે, જેને તીવ્ર મિથ્યાત્વ કહેવામાં આવે છે. એમ સાધન સાધ્યમાં પણ એવી રીતે છે કે સાધ્ય તો મોક્ષ પદ છે, અને સાધન તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે. અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગનો જે એપ્રોચ છે અહીંયા મુમુક્ષુતાનો વિષય આ પત્રમાં કૃપાળુ દેવે નિરૂપણ કર્યો છે. તે અનુભવપૂર્ણ અનુભવથી સિદ્ધ થયેલો બધો વિષય છે. એને એ માર્ગે એ પ્રકારમાં પોતે આવી ન શકવાથી સફળતા ન મળી હોય એ સંભવ છે, કે પોતે એ માર્ગને અનુસરવા માંગતો હોવા છતાં પણ પ્રયોગમાં એ માર્ગને લાવી ન શકે અને તેથી એની સફળતા ન થાય, ત્યારે જીવ એમ પણ ભૂલથી વિચારી બેસે છે કે કોઈ બીજો પણ આનો કાંઈ ઉપાય હોય તો આપણે ક્યાંક આદરીએ કાંઈક કરીએ અને એ બીજા ઉપાયમાં ગ્રહિત મિથ્યાત્વમાં ચાલ્યો જાય છે. એટલે અહીંયા એના ઉપર વજન છે કે અધિક શું કહીએ, અનંત કાળે એ જ માર્ગ છે અથવા સર્વ કાળે એ જ માર્ગ છે, કોઈ કાળે માર્ગમાં ફેરફાર નથી. એટલે ઉપરની જે ત્રણેય વાત કરી, ત્રણેય દોષ ટાળવા એ જે વાત કરી છે એ ઘણી ગંભીર વાત કરી છે. મોક્ષ માર્ગની પ્રાપ્તિને રોકનારા આ ત્રણ દોષ છે, અર્થાત એ ત્રણ દોષ જો ટાળવામાં આવે તો મોક્ષ માર્ગની પ્રાપ્તિ સહજ માત્રમાં છે એમ કહેવું છે. માર્ગ એક છે અને માર્ગ નો એપ્રોચ પણ એક જ છે, બે નથી, એમાં પણ એક જ પરિસ્થિતિ છે, બીજી પરિસ્થિતિ નથી. એમાં પણ દર્શન મોહ અને અજ્ઞાન ને, એ બે પ્રકારના ભાવને જે રીતે ટાળવા ઘટે છે અથવા એની મંદતા મનુષ્યની ભૂમિકામાં થોડી ઘટે છે એ પાતળા પડવા જોઈએ, એ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. નહીતર તો શું થાય કે મિથ્યાત્વ તીવ્ર રહી જાય ને, જ્ઞાન છે શાસ્ત્રના આધારે આગળ વધે ને સમ્ય જ્ઞાન થઈ જાય, એવું બનતું નથી. અથવા તો જ્ઞાનમાં વિપર્યાસ રહે, વસ્તુના સ્વરૂપને સમજે નહીં અને એમને ઉગે ઉગે શ્રદ્ધા રાખે, એટલે માટે અમારી માન્યતા તો આ છે ને બીજી માન્યતા નથી, તો તેથી કોઈ માર્ગની પ્રાપ્તિ થઈ જાય એવું પણ બનતું નથી. શ્રદ્ધા અને જ્ઞાન બરાબર ચોખ્ખા થવા જોઈએ, હવે એ સમ્યક થઈને આગળ વધે. તે તો આત્મસિદ્ધિમાં એ વાત લીધી કે જો ઉપદેશો વિચારના સુવિચારના જો ઉત્પન્ન થાય તો નિજ જ્ઞાનની પ્રાપ્તિ થાય, કે જે જ્ઞાને ક્ષયનો થઈ પામે પદ નિર્વાણ, એ સુવિચારણાની આ ભૂમિકા છે કે જેના ફળમાં આત્મજ્ઞાન ઉપજે. આત્મજ્ઞાન ઉપજે એટલે અવિનાભાવી સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય છે. પહેલું અને બીજું કારણ જવાને માટે, પહેલું એટલે આ લોકની અલ્પ પણ સુખેચ્છા ટળવાને માટે, અને ત્રીજું કારણ એટલે પદાર્થનો નિર્ણય નથી પોતાને એ યથાર્થ નિર્ણય થવાને માટે બીજા કારણની હાનિ કરવી, એટલે કે સત્પુરુષને ઓળખાણ કરવી અને એ ઓળખાણપૂર્વક સત્પુરુષ પ્રત્યે પરમ ભક્તિ ઉત્પન્ન થાય, પરમ વિનય ઉત્પન્ન થાય, પરમેશ્વર ભક્તિ ઉત્પન્ન થાય, એ સ્થિતિમાં આવવું. એમાં જેટલી કચાશ, એ કચાશ ઓળખાણને અને ઓળખાણના અભાવને લઈને રહે છે. અંતરથી જે ઓળખાણ થાય છે એમાં કચાશ રહેતી નથી, એટલે બીજા કારણને હાનિ કરવી અને મહાત્માના યોગે એટલે કે એવા સત્પુરુષ પ્રત્યક્ષ મળે ત્યારે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું, એના યોગમાં એની અંતર પરિણતિને ઓળખવું, એ એમનું અલૌકિક સ્વરૂપ છે. બહારમાં કર્મના ઉદયને વચ્ચે રહ્યા છે તે તેમનું અલૌકિક સ્વરૂપ નથી. પછી એ કર્મનો ઉદય ગમે તે પ્રકારનો હોય, એમાં ચિત્ર વિચિત્રતા ઘણી છે. કોઈ જ્ઞાની માત્ર શારીરિક પરિશ્રમથી આજીવિકા નિભાવતા હોય એવા પણ બને, જેને મજૂર કહેવામાં આવે. ગામડાની અંદર સૂકા લાકડા જંગલમાંથી ભેગા કરીને માથે ભારો ઉપાડીને ગામડામાં વેચવા આવે કે પાંચ મણની અનાજની ગુણ ઉપાડીને રેકુમ ચલાવે, ત્યાંથી માનીને ચક્રવર્તી પદ સુધીના જ્ઞાની હોય છે. ચોથા ગુણ સ્થાને ચક્રવર્તી તો આ બાર ચક્રવર્તીમાં બે જ મિથ્યા દ્રષ્ટિ હતા, બાકી ભરતજીથી માંડીને બધા સમ્યક દ્રષ્ટિ હતા. પેલા આદિનાથ ભગવાનના પુત્ર ભરત બાહુબલી, એમાં ભરતજી તો મોક્ષે ગયા, ચરમ શરીરી હતા, પણ એ ચક્રવર્તી હતા અને સમ્યક દ્રષ્ટિ, શાયદ સમ્યક દ્રષ્ટિ હતા. તો ત્યાંથી માંડીને તો એમને તો વૈભવ વિલાસ પછો એ પ્રકારનો હોય છે. છખંડનું રાજ્યના ઘરે હોય એને એને ઉચિત જ બધા બહારના સંયોગો હોય, તો અંતરમાં વૈરાગી હોય છે, એનો એને રસ હોતો નથી. એ પ્રકાર તો જે અંતરની સ્થિતિ હોય છે એ બધાની શક્તિ હોય છે, એમાં કોઈનો ફેરફાર નથી હોતો. ઉદયમાં ફેરફાર હોય છે અને તેને લઈને ઉદયિક ભાવોમાં પણ ફેરફાર હોય છે. જેમ કે કોઈ જ્ઞાનીને વ્યક્તિગત ઉપદેશનો ઉદય હોય છે, કોપાલદેવને એક પ્રકારનો ઉદય હોય, તે એક એક વ્યક્તિને પત્ર લખ્યા છે અને તેની યોગ્યતા જોઈને એને શું કહેવું ઘટે છે એ બરાબર, એથી વધારે પણ નહીં ને એથી ઓછું પણ નહીં એવું જેને ઉપદેશમાં કહેવામાં આવ્યું છે. કોઈ જ્ઞાનીને સમષ્ટિગત ઉપદેશનો ઉદય હોય છે, તો વ્યક્તિગત વાત નથી કરતા. સિદ્ધાંતિક એવી રીતે સમષ્ટિગત વાત કરે છે કે એમાં જે પાત્રતા વાળો હોય એ પામી જાય ને બાકીના એમ એમ રહી જાય, કેમ કે આખો સમાજ કદી પામી જાય એવું તો તીર્થંકરની સભામાં પણ બનતું નથી. તેથી ઉદયને અનુસરીને માપ નહીં કાઢતા અહીંયા એમ કહેવું છે કે તેમના અલૌકિક સ્વરૂપને ઓળખવું, ન ઓળખાય ત્યાં સુધી ઓળખવાની પરમ તીવ્રતા રાખવી, પરંતુ એવી ભૂલ કદી ન કરવી જોઈએ મુમુક્ષુ જીવે કે આપણે ઓળખવાની શક્તિ નથી, માટે એ વાતને માંડી વાળો. શું કરીએ, આપણું હજી એટલું જ્ઞાન નથી, આપણે એટલી એટલી હજી તૈયારી નથી, માટે આપણે ન ઓળખી શકીએ, માટે એમને ચલાવવો હવે વગર ઓળખે જે રીતે ચાલે છે એ રીતે ચલાવો. ઘણા માને છે, આપણે ઘણા માને છે એટલે આપણે એમાં કઈ વાંધો નથી, આથી વધારે આધાર નથી હોતો એની પાસે. જો કોઈ નો માનતો હોત ને, કોઈ એકલ દોકલ જ્ઞાની હોત ને તો પોતે ન માને પાછો, અથવા કોઈ જ્ઞાની આવી ચડકતો ન માને છે, કેમ કે ઓળખાણ નથી. એ પરિસ્થિતિ સારી નથી. કૃપાળુદેવની તો અહીંયા સ્પષ્ટ આજ્ઞા છે કે ઓળખવાની પરમ તીવ્રતા રાખવી, ઉત્કૃષ્ટ તીવ્રતા રાખવી, ઓળખવા માટેની પૂરી તૈયારી કરવી અને પૂરી જિજ્ઞાસા રાખવી, એમાં જરાય ઢીલા પૂછા પણ નહીં રાખવું જોઈએ એવી સ્પષ્ટ આજ્ઞા છે અહીંયા. અને તો ઓળખાય છે, પણ જો પોતે માંડી વાળે કે આપણું કામ નહીં તો એ આજ્ઞાને અનુસરવાની વાત નથી હોતી, એ આજ્ઞાથી વિમુખ થવાની વાત છે અને એ તો મુમુક્ષુ માટે યોગ્ય જરા પણ નથી. ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે, પોતે ગેરંટી આપે તો જરૂર ઓળખાશે. ઓળખવાની જો તીવ્રતા રાખીશ તો ઓળખાશે, પણ ઓળખવા સંબંધમાં ઉપેક્ષા ભાવ થઈ જશે કોઈ પણ બાને તો નહીં ઓળખાય, એ વાત સ્પષ્ટ છે. કેમ કે મુમુક્ષુના એટલે મુમુક્ષુના એટલે કે ઓળખવાની પરમ તીવ્રતા રાખનાર એવા મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. જેને તીવ્રતા નથી તે નહીં ઓળખી શકે, એ વાત સ્પષ્ટ છે. મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે, ક્યારે દ્રઢ નિશ્ચય થાય? ઓળખાણ વિના કદી દ્રઢ નિશ્ચય થઈ શકે નહીં, અથવા કૃત્રિમ દ્રઢતા હોય છે એ ટકી શકતી નથી. કોઈ એક પ્રસંગમાં કોઈ એક કારણસર એને શંકા પડી જાય છે કે જ્ઞાની છે ને આમ કેમ બોલ્યા, જ્ઞાની છે ને આને ગુસ્સો કેમ આવ્યો, જ્ઞાની છે ને આમ કેમ થઈ વાત, ક્યાંય ને ક્યાંય એને શંકા પડી જાય છે. મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે તેને મોહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. આ એક બહુ મોટી વાત છે કે જે મહાપુરુષને ઓળખે છે ત્યારે મહાપુરુષ જે માર્ગે પ્રવર્તે છે એ માર્ગને પણ ઓળખે છે, એને એમની ખરી ઓળખાણ છે. અને એ માર્ગ મોહના અભાવ સ્વરૂપે હોવાથી એમની નિર્મોહી પરિણતિના જે દર્શન થાય છે એ દર્શન કરનારને પોતાને પણ મોહાશક્તિ એનો રસ તૂટી જાય છે. આવી એક અસાધારણ ઉપલબ્ધિ અહીંયા થાય છે, પ્રાપ્તિ થાય છે. જો જ્ઞાનીના અંતરથી દર્શન કરતા પોતાને મોહાશક્તિ મટે છે એનો અર્થ કે પોતાને કર્મબંધનનું કારણ મટી જાય છે, એટલે કે પોતે કર્મથી છૂટવા માંડે છે. આવી એક પરિસ્થિતિ જ્ઞાનીના સ્વરૂપના દર્શનથી છે, જ્ઞાનીના દેહના દર્શનથી નથી પણ સ્વરૂપના દર્શનથી છે. જ્યાં મુદ્રાની અને કાય ચેષ્ટાના દર્શન કરવાની વાત કરી છે કૃપાળુ દેવી, એ પણ એના માધ્યમથી એમના સ્વરૂપના દર્શન કરવાનો અભિપ્રાય છે. ત્યાં ઉદગલને જોવાની વાત નથી, પણ તે પૂતગળોની ચેષ્ટામાં જે એમના સ્વરૂપનું બાહ્ય પ્રદર્શન અથવા પ્રસિદ્ધિ થાય છે એ પ્રસિદ્ધિને પોતે ઓળખી શકે, સમજી શકે, એટલા માટે એ વાત કરી છે. તેને મોહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. અને એટલે બંને કારણો એક વાક્યમાં લઈ લીધા, એને આ લોકની અલ્પ પણ સુખેચ્છા એ નિર્ણય માંડી વાળા છે કે હવે સંસારના સુખો માટે મારે જામા નાખવા નથી, મારે તો આ સંસારથી છૂટવું છે, એના એની પ્રાપ્તિ માટે જામા નાખવા છે, એ પરિસ્થિતિ નથી. પાછો વળી જાય છે, સત્પુરુષને ઓળખા, જે મુમુક્ષુએ સત્પુરુષને ઓળખા એ મુમુક્ષુના જીવનનું પરિવર્તન થયા વિના રહેતું નથી. એ જેનો ટર્નિંગ પોઈન્ટ છે ખરેખર, એનો નિર્ણય થઈ જાય છે, નિશ્ચય થઈ જાય છે કે મારા જીવનનું ધ્યેય સંસાર વધારવો નથી, સંસારનો નાશ કરવો એ છે. સંસારના થોડા સુખ માટે અનંત કાળનું અનંત દુઃખ વહી લેવું એવી મૂર્ખામી હવે હું કરવા માંગતો નથી, મહાપુરુષો કરતા નથી અને એના રસ્તે મારે ચાલવું છે, હું પણ એવું હવે કરવા માંગતો નથી, એવો એને ધ્યેય બંધાઈ જાય છે. એવો એક એને નિશ્ચય, દ્રઢ નિશ્ચય થઈ જાય છે, એટલે મોહાશક્તિ મટે છે. અને પદાર્થ એટલે નિજ સ્વરૂપનો એને નિર્ણય થાય એવી એના જ્ઞાનમાં નિર્મળતાની એક પરિસ્થિતિ ઊભી થાય છે. એક પત્ર આગળ આવે છે કે મળ અને વિક્ષેપ એ અજ્ઞાન નહીં મટવાના કારણો છે. એમાં મળ શબ્દ લીધો છે, મળ એ આથી કે જે મળના સદભાવને લઈને, જે મલિનતાના સદભાવને લઈને, ભાવ મલિનતા છે, આ ઉદ્ગલ કર્મની વાત નથી, ભાવ કર્મની વાત છે, કે જેને લઈને જ્ઞાન ઉઘાડવાળો હોવા છતાં એ ઉઘાડ જ્ઞાનની અંદર મતિ સ્વરૂપમાં પોતાના જ સ્વભાવનું દર્શન થતું નથી. દર્શન થતું તો નથી પણ પોતાના સ્વભાવની ઓળખાણ થતી નથી. એ મળનો નાશ કરવા માટે મહાત્માની ઓળખાણ થવી, સત્પુરુષની ઓળખાણ થઈને એમાં દ્રઢ નિશ્ચય થઈ જવો કે આ જ સત્પુરુષ છે, આ જ મારો પરમેશ્વર છે, પરમેશ્વર બુદ્ધિ દીધી છે ને, આ જ પરમાત્મા છે એવું એને ભાસી જાય છે. એને મનુષ્ય મનુષ્યપણે નથી દેખાતા, કોઈ દેહધારી દિવ્ય મૂર્તિ દેખાય છે 223 આંક પ્રમાણે. એ વાસ્તવિક વાત છે, કોઈ અતિશયોક્તિથી કરેલી વાતો નથી, બધી જ વાતો પોતાના અનુભવથી કરી છે, વાસ્તવિકતામાં આવીને કરી છે, જરા પણ કલ્પના કરી નથી, અને જરા પણ વધારે પડતું લખાઈ ગયું છે એ વિચારવા યોગ્ય કે આટલું બધું લખે છે. પરમેશ્વર બુદ્ધિ સુધીની વાત લખે છે કે એ વાત શાસ્ત્રકારોએ આચાર્યોએ પણ કરી છે, ગ્રંથ ગ્રંથોમાં કરી છે, અને એ પોતે કરે છે. તેને પદાર્થનો નિર્ણય થવાથી અથવા ત્રણેય કારક પ્રતિબંધક કારણો મટી જવાથી વ્યાકુળતા મટે છે, એટલે દુઃખ મટે છે. દુઃખના કારણો ઉત્પન્ન થવા છતાં દુઃખી થતો નથી એ જીવ, જેને દુઃખના કારણો કહેવામાં આવે છે. તત્વ દ્રષ્ટિએ જગતમાં કોઈ દુઃખના કારણો છે જ નહીં, જ્ઞાનીને નથી અને મુમુક્ષુને પણ નથી. એ દુઃખના કારણો નથી પણ તે પ્રસંગો તો ખરેખર નિર્જરાના કારણો છે. પૂર્વકર્મ તો ત્યાં નિર્જરવા એવું છે, જે કારણો ઉભા થયા છે એમાં એ કોઈ દુઃખના કારણો નથી. એટલે એને એ રીતે જે પ્રેજ્યુડાઇઝથી જોવામાં આવે છે કે આ દરિદ્રતા છે તે દુઃખ છે, આ રોગ આવે તે દુઃખ છે, નિર્ધનતાને દુઃખ માને છે, રોગને દુઃખ માને છે, અપમાનને અપકીર્તિને દુઃખ માને છે, અનેક પ્રકારના દુઃખના કારણો જે પ્રસિદ્ધપણે લોકમાં છે એ મુમુક્ષુને અને જ્ઞાની પુરુષને ખરેખર દુઃખના કારણો નથી. એ એમ જાણે છે કે જગતના જીવોને દુઃખની કલ્પના થાય છે આમાં, એટલે એને દુઃખના કારણો તરીકે જગતમાં પ્રસિદ્ધપણે લોકો જાણે છે, પણ અમારા માટે દુઃખના કારણો હવે છે નહીં. આ સ્પષ્ટ વાત છે. એટલે આકુલતા મટી જાય છે, વ્યાકુળતા મટી જાય છે, કોઈ પ્રસંગે દુઃખ થતું નથી, કોઈ પણ પ્રસંગે દુઃખ નથી થતું. મોટી વાત તો એ છે કે પદાર્થના નિર્ણયમાં સ્વ પદાર્થનો નિર્ણય થતા પર પદાર્થનો નિર્ણય પણ સાથે સાથે જ ભિન્નતાનો નિર્ણય થાય છે કે મારા આત્મા સિવાય બધું પર છે, અને જે બધું પર છે એમાં ક્યાંય મમત્વ કરું તે જ દુઃખનું કારણ છે. ભિન્ન પદાર્થમાં અભિન્નતા સદાય છે તે જ દુઃખનું કારણ છે, બીજું કોઈ દુઃખનું કારણ નથી. સાપામાં કોલમ વાંચે છે કે નહીં, પાયદસ્તની વાંચે છે, નહીં વાંચે, જૈન મરણની કોલમ બીજો છે, જૈન હશે, પારસી હશે, એ પાયદસ્ત લીધો છે. કેમ કે એને મમત્વ છે એટલું જ જોવાનું છે, મારા સંબંધ કોની સાથે. ખરેખર એ સંબંધ કહેવા માત્ર છે, વાસ્તવિકતા એ કોઈ આત્માને કોઈ આત્મા સાથે કોઈ સંબંધ જ નથી. બધા આત્મા મૂળ સ્વરૂપે ભગવાન આત્મા છે, શુદ્ધ આત્મા છે, પરિપૂર્ણ સિદ્ધ સમાન છે, પરમાત્મા છે. પછી એને નાનો કે મોટો કલ્પવો એ ભ્રાંતિ સિવાય બીજું કઈ નથી. એનો કોઈ સંસારિક સંબંધ કલ્પવો એ પણ ભ્રાંતિ સિવાય બીજું કઈ છે જ નહીં, કલ્પના માત્ર છે. અને પછી એ મમત્વ કરે ત્યારે રાગ થાય, અને જેમાં મમત્વ કર્યું હોય એ જ સરખું ન ચાલે એટલે એમ. એમાં દ્વેષ થાય. દીકરો જન્મે છે ઘરમાં ત્યારે વર્ષનાથું જીવને કઈક કરે છે, એને એક વર્ષના તો કઈ ખબર નથી હોતી શું હાલે છે ઘરમાં, પણ વર્ષના માર્યા બધું કરે છે. એ જ મોટો થઈને જરાક અપમાન કરી બેસે, એકદમ અંદર થી ઢાળ ઉભું થઈ જાય દ્વેષના. એ તો દીકરો તો દીકરો છે, જેનામાં તીવ્ર રાગ કર્યો તો એ જ અનુકૂળ ન ચાલ્યો, શું બધું શું પરિસ્થિતિ થાય, રાગ થશે ત્યાં દ્વેષ. એ તો રાગમાં દ્વેષ ગર્ભિત જ હતો, પણ તત્વદ્રષ્ટિ નહીં હોવાથી કોઈ જેમ સિક્કાની એક જ બાજુ જોવે અને ભૂલ કરે કે સિક્કો એક બાજુ વાળો છે, એવું કદી બનતું નથી. સિક્કો હંમેશા બે બાજુ વાળો જ હોય છે. જ્યાં રાગ છે ત્યાં દ્વેષ છે, જ્યાં દ્વેષ છે ત્યાં રાગ છે, આ વિના રહેવાનો નથી. અને બંને પરિણામ જીવને દુઃખદાયક છે. એક પરિણામમાં સુખ નથી. રાગમાં મીઠાશ અનુભવાય છે, તે ભ્રાંતિગત પણ અનુભવાય છે કે આ રાગ સારો છે. વાસ્તવમાં તો ત્યાં આકુલતા છે, પણ એ તત્વ દ્રષ્ટિનો વિષય છે. 15મા વર્ષમાં કૃપાળુજીએ લખ્યું છે કે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશે લક્ષે લહો. લક્ષ્મી અને અધિકાર એટલે સત્તા, વડો પ્રધાન થઈ જાય, મિનિસ્ટર થઈ જાય, રાષ્ટ્રપતિ થઈ જાય, લક્ષ્મી અને અધિકાર વધતા શું વિધુંતે તો કહો. એટલે આત્મામાં શું આવ્યું એ બતાવો ને, વિધુંય તો એનામાં છે. અને શું કુટુંબ કે પરિવાર વધતા વધવા પણ એ નય ગ્રહ શું વિધુ, આત્મામાં શું વિધુ, જરા ન્યાયથી તો જુઓ, જરા દ્રષ્ટિકોણ તો આત્માનો અપનાવો કે વિધુ શું આમાં વધે છે. આત્મા વધતો નથી, આત્મા ઘટતો નથી, એવું આત્માનું એક રૂપ ધ્રુવ સ્વરૂપ છે, પરમ પારિણામિક ભાવ પરમાત્મા સ્વરૂપ છે. એમાં જે કઈ એ સિવાયની કલ્પના કરવામાં આવે તે દુઃખદાયી થાય છે, બીજું કઈ થતું નથી, એનું ફળ દુઃખ છે. એટલે એમ કહે છે કે વ્યાકુળતા મટે છે, વ્યાકુળતા મટે છે અને તેથી નિશંકતા આવે છે કે મારું અવ્યાબાધ સ્વરૂપ છે, મારા પરિપૂર્ણ સ્વરૂપમાં કોઈ ઉણપ કરવાની પરિસ્થિતિ નથી, અવકાશ નથી, તેમ એને બાધા પહોંચાડવાની કોઈ સ્થિતિ નથી, એનો નાશ થવાનો તો વિચાર કરવા જેવી પણ વાત નથી. અને બીજા જે મારા સિવાય બહારમાં પદાર્થો છે એમાં જે કઈ ફેરફારો થાય એને લીધે મને કઈ થવાનો પ્રશ્ન નથી, નથી મને કઈ વધતું નથી, કઈ મને ઘટતું નથી, મને લાભ નથી, મને નુકસાન નથી, શાંતિ નથી, અશાંતિ કઈ લેવા કે દેવા, કેમ કે બધા પદાર્થો મારાથી ભિન્ન છે, એવી નિશંકતા આવે છે. એટલે ચિંતા પણ મટે છે, આકુલતા પણ મટે છે, અને જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે. જે મોટું દુઃખ છે એ તો ભયનું છે, મરણ આવ્યા પહેલા મરણનો ભય, વેદના આવ્યા પહેલા વેદનાનો ભય, અકસ્માત થયા પહેલા અકસ્માતનો ભય, નિર્ધનતા થયા પહેલા નિર્ધનતાનો ભય, અને પરલોકમાં ગયા પહેલા પરલોકની ચિંતા કે શું થશે, ક્યાં કીડી મકોડા ને ભેટ ગોરળામાં તો નહીં જઈએ ને, કેમ કે પરિણામ તો સારા થયા ન હોય, એને ખબર હોય કે પરિણામ તો ઘણા બગાડ્યા છે. અને મિથ્યાત્વ અવસ્થામાં તો જ્યાં શ્રદ્ધાનો દોષ ઉભો છે એની તો ત્રણ ઇંચ ગતિ મુખ્યપણે છે. આ એક ચાર ગતિના કારણોમાં ત્રણ જ ગતિનું મુખ્ય કારણ શ્રદ્ધાનો દોષ છે, જે નિગો સુધી લઈ જાય છે. એટલે એને નિશંકતા આવે છે કે અને નિર્ભયતા આવે છે સર્વ પ્રકારના દુઃખથી. કયા એક બાકી રાખો, સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય થાય છે. આવી નિર્ભયતાનું કારણ બાહ્ય કારણમાં સત્પુરુષનો યોગ છે અને અંતરકારણમાં એને ઓળખવાની પોતાની પાત્રતા છે. બસ આ બે વસ્તુ જો મળી જાય એટલે સર્વ પ્રકારના ભયથી જીવ નિર્ભય છે, એને ક્યાંય ભય અડશે નહીં. ભય તો દૂર રહી જશે, ભયનો નાશ થઈ જશે. એમ કહેવામાં આવે છે કે ભય નામનો જે શબ્દ છે એ જ્ઞાનીઓની ડિક્શનરીમાં નથી, શબ્દકોશમાંથી છકાઈ જાય છે. ત્યારે ભય જેવી ચીજ જ નથી. 14 બ્રહ્માંડમાં સમય સારનો નિર્જરા અધિકાર છે, એમાં એ વિષય ચાલ્યો છે. સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાન કે 14 બ્રહ્માંડમાં વજ્રપાત થાય અને ખળભળાટ થાય, ઉથલ પાથલ થાય કે પ્રલય થઈ જશે. હમણાં મુંબઈ ઉપર દરિયો ફરી પડશે. શું મુંબઈ માં રહેતા હોય ને ચિંતા હોય, બહાર રહેતા હોય ને હોય. સમ્યક દ્રષ્ટિને ભય નથી. વજ્રપાત થાય, ખળભળાટ થાય, સમ્યક દ્રષ્ટિ નિર્ભય છે, નિશંક છે. કેમ કે પોતાના અવ્યાબાદ સ્વરૂપને પોતાના સ્વસંવેદન જ્ઞાનથી સતતપણે અનુભવે છે. નિશંકમ સતતમ, નિશંકપણે સતત જ્ઞાન સ્વરૂપ એવા આત્મા. નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે. એ જે સૂત્ર આપ્યું મથાળાનું, એ સૂત્રને થિયરમની જેમ અહીંયા સાબિત કરી દીધું. આ ભૂમિકાના થિયરમ હોય છે ને એવી રીતે, તેથી આમ ધરપર ધરપર કરીને કરે છે, તેથી 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 કરીને લખે છે કે જેથી એમને નિસંગતા ઉત્પન્ન હોય છે અને એમ યોગ્ય છે, એમ યથાર્થ છે, એમ સહજ માત્રમાં છે. કોઈ પરિણામનું દમન કરીને આ રીતે દુઃખને દબાવવામાં આવે છે અને સહન કરવામાં આવે છે, એ મોક્ષનો માર્ગ નથી. જ્ઞાન પણ ઘણા એમ વિચારે છે કે ભાઈ મોક્ષ માર્ગની અંદર તો દીક્ષા લીધી હોય એટલે રૂઢાના ચણા ચાવવાની વાત છે, એવું નથી. એગંત સોઈ મુનિ વિતરાગી, એકલા આ જગતમાં કોઈ સુખી હોય તો તે વિતરાગી મુનિ છે, દુખી નથી જરાય. લોકો એમ સમજે કે આમને આશરો નથી, આમને ઘર નથી, આમને ખાવા પીવાની કાયમની વ્યવસ્થા ને મૂડી નથી, સંપત્તિ નથી. શું આપણે તો 12 મહિનાના ઘઉંની સિઝનમાં ઘઉંની ગુણ ભરી લઈએ અને ચોખા નવા આવે ત્યારે ચોખાના ડબ્બા ભરી લઈએ. તો એક ટંકનું મારે રાખતા નથી. અરે એક ટંકની કોઈ પોતાની વ્યવસ્થા કરે તો સ્વીકારતા નથી. ઉદ્દેશિક અને આધા કર્મી આહાર મને કદી લીધા નથી. પ્રાણ જાય તો ન લઈએ, બીજું નહીં, પ્રાણ જાય ને છૂટી જાય તો ન લઈએ. આ એક વિતરાગતાનો સિદ્ધાંત છે. એવી વિતરાગતા હોય છે, મસ્ત વિતરાગતા હોય છે. અરે ચોથા ગુણ સ્થાને 25મા વર્ષમાં 24મા વર્ષમાં એમ લખે છે કે અમે દેહધારી છીએ એમ માંડ માંડ યાદ કરીએ ત્યારે યાદ આવે છે. કેવી મસ્તી હશે આત્મા. જો ચોથા ગુણ સ્થાને દેહને યાદ કરવો પડે છે ત્યારે દેહધારી છે એમ ખ્યાલમાં આવે છે, તો દેહ વિનાનો અશરીરી આત્માને પરિણામમાં મસ્તી કેટલી એને ચાલતી હશે. એ સાધારણ પ્રાણીને તો અનુમાન ન થઈ શકે એવી વાત છે. એ લાઈનમાં આવેલાને સમજી શકાય એવી વાત છે, પણ એ લાઈનનું જેને એ દિશા જેને જોઈ નથી એને તો એ વાત સમજવી મુશ્કેલ પડે કે આ તો કેમ બનતું છે. અહીં તો એક ઇન્જેક્શનની હોય અડે છે ને, ત્યાં આખો આત્મા એક જગ્યાએ એનું ઉભો રહી જાય છે. ક્યાં? જ્યાં 100 અડવાની હોય ત્યાં એક જ જગ્યાએ આખો આત્મા આવે છે. આ પરિસ્થિતિ છે. પેલા કે છે કે અમને તો આખો દેહ ભૂલી જઈએ છે, આખે આખો દેહ નથી યાદ આવતો, વિદેહી દશામાં પોતે છે એવું લાગે છે. એની રમણતા કેવી હશે? જો ગ્રહસ્થ પર્યાયમાં આટલી રમણતા હોય તો મુનિ દશામાં કેવી રમણતા હોય? એને જાણે કે દેહનો ઉપયોગ જ નથી, જાણે કે પાંચ ઇન્દ્રિયોનો ઉપયોગ જ ખલાસ થઈ ગયો છે એવી સ્વરૂપની રમણતા જે દશામાં હોય છે તે દશામાં નિસંગતા ઉત્પન્ન થાય છે. અને તે યોગ્ય છે, તે સહજ છે. અને અમારે સુગાનીજી બેન કહે છે કે અંદરમાં મુનિરાજ ને કરંટ ચાલે છે, શાંતિ ને આનંદ નો એક કરંટ ચાલતો હોય છે. એ કરંટ ની અંદર એ પકડાયેલા છે, કરંટ ની બહાર નીકળતા નથી. એવો શાંતિ નો આનંદ નો કરંટ ચાલે છે. અંદર શાંતિ ના શેરડા ફૂટે છે પ્રદેશે પ્રદેશે થી, અનંત આનંદ ભરેલો છે. પાતાળ ફૂટી ગયું છે. હવે ચતુર્થ ગુણ સ્થાને નિર્વિકલ્પ સમાધિ જ્યાં ઉત્પન્ન થઈ પહેલી વહેલી, એટલે પાતાળ ફૂટ્યું. પછી પાતાળ ફૂટે ત્યારે એને એ પાણીને બહાર કાઢવા માટે પંપની મદદની જરૂર પડતી નથી, કોઈ મશીનરીની જરૂર નથી પડતી. 500,000 ફૂટ નીચે પાતાળનું તળિયું ફૂટે, ઉપર ફોર્સથી પાણી બહાર આવે છે. પેટ્રોલ હોય તો પેટ્રોલ ફોર્સથી બહાર આવે છે, અને ગેસ હોય તો ગેસ ફોર્સથી બહાર આવે છે. એના માટે કોઈ મશીનરીની જરૂર નથી પડતી. એવું જ અંદરમાં ઠાંસી ઠાંસીને શક્તિરૂપ જે તત્વ છે એમાં આનંદની શક્તિ, જ્ઞાનની શક્તિ એવી ભરેલી છે કે એનું પાતાળ ફૂટે છે ત્યારે એ સહજ માત્રમાં સહજ દશા રૂપે બહાર હોય છે. એમાં કોઈ વિભાવનું દમન કરીને વિભાવને અટકાવવા પડે છે એ પરિસ્થિતિ નથી. સહજ માત્રમાં એ નાશ પામે છે. એમ યોગ્ય છે એમાં સહજતા પડી છે. એટલા શબ્દ પડ્યા છે ને. નિસંગતા ઉત્પન્ન હોય છે અને કલમ ચાલી છે એટલી, અને એમ યોગ્ય હોય છે. અલ્પ વિરામ કરીને એક એક શબ્દોની અંદર સિદ્ધાંત ભરેલા છે અને અધ્યાત્મ ભરેલું છે. બંને વાત એક એક શબ્દોમાં ભરેલી છે. એમ યોગ્ય છે એટલે સહજ જ એવી નિસંગતા વર્તે છે, અને એ દશાની ભાવના પોતે ભાવી છે અપૂર્વ અવસર. માત્ર તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે. એટલે એનો અર્થ એમ છે કે આના ઊંડાણમાં જાજો તમે. આ વાત લખી છે તો પત્રની મર્યાદામાં પત્ર લખાય છે, વળી ટૂંકામાં લખ્યું છે એમાં પણ સત્પુરુષનો આશય હોય છે જ્ઞાની પુરુષનો, કે ટૂંકી વાત લખતા આ ટૂંકી વાતના પેટમાં બીજી કેટલીક વાત છે એની કોઈ જિજ્ઞાસા છે મુમુક્ષુ ને, કે ખાલી પોપટની જેમ પડી જવાનો છે? એને ટૂંકામાં એટલા માટે લખે છે કે એને અંદરથી કોઈ એની જિજ્ઞાસા ઉપલે ઘરે જે ટૂંકા શબ્દોમાં આટલી વાત આવી તો આ વાતને પાછળ સત્પુરુષનો જે આશય છે એનો ભંડાર કેટલો છે આ ભંડાર જોવા મળે તો વિશેષ આનંદ થાય. એટલે એને જિજ્ઞાસામાં આવે છે. માત્ર તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે, તેનો પરસ્પર વિસ્તાર વિચાર કરીને વિસ્તાર કરવો તો આજ્ઞા કરી છે. માત્ર વાંચી જવું નહીં પણ પરસ્પર સાથે મળીને આ વિષયમાં શું શું કહેવા માંગે છે, કેટલું કહેવા માંગે છે, પોતાની શક્તિ અનુસાર મુમુક્ષુ મુમુક્ષુએ સાથે મળીને એને પણ સત્સંગ કહે છે. એ સત્સંગમાં વિચારોને આપલે કરવી અને વિષયના ઊંડાણમાં જવાનો પ્રયાસ કરવો. તમારે વાત થઈ કે આ કોઈ એક માણસ વાંચન કરે ને 50 માણસ 100 માણસ 200 માણસ ભેગા થઈને સાંભળી લે માટે સ્વાધ્યાયને સત્સંગ થઈ ગયો એવું મર્યાદિત સત્સંગનું સ્વરૂપ નથી. ખરેખર સત્સંગનું સ્વરૂપ તો એ છે કે એક માર્ગે સરખા માર્ગે પરમાર્થ માર્ગે માત્ર ચાલનારા જે કોઈ આત્માઓ છે મુમુક્ષુની ભૂમિકામાં, એમણે એ માર્ગમાં ઉતરવા માટે એ માર્ગમાં આગળ વધવા માટે સહિયારો પ્રયાસ કરવો એનું નામ સત્સંગ છે. ફરીથી એકલા એકલા પ્રયાસ કરવો એમાં ભૂલ થાય તો ખબર નથી પડતી. રોગ તો ડાક્ટર ને થાય ને ત્યારે બીજા ડાક્ટર ને બોલાવે, શું કરે? પોતાની દવા લખતા નથી આવડતી, આખા ગામ ને તો પ્રિસ્ક્રિપ્શન લખી દે છે, પણ એ શું કરવા બીજા ડાક્ટર ને બોલાવે? ડાક્ટર પોતે માંદો થાય તો બીજા ડાક્ટર ને બોલાવે છે. એમ ભૂલ એક એવી ચીજ છે કે જે પોતે પોતાની ભૂલને નથી સમજી શકતો, ઓવરસાઈટ ચાલ્યો જાય છે. પોતાની ભૂલની પોતાને નથી ખબર પડતી, ખબર પડે તો કોઈ ભૂલ કરે નહીં, કેમ કે ભૂલ તો નુકસાનનું કારણ છે. એટલે ભૂલ ચીજ જ એવી છે કે જે અજાણતા થઈ જાય એનું નામ ભૂલ કહેવામાં આવે છે. એ એક સરખે માર્ગે ચાલનારા જીવો આ જ વિષયમાં જ્યારે વિચારતા હોય છે ત્યારે એ વિચારનાની અંદર કોઈને કોઈ પડતું સ્પષ્ટ થાય છે, કોઈને કોઈ વાત સ્પષ્ટ થાય છે, કોઈને કોઈ વાત સ્પષ્ટ થાય છે, એવી પરિસ્થિતિ હોય છે. નીચેની ભૂમિકામાં ત્યારે કોઈની ભૂલ થતી હોય તો એકબીજાને બતાવી શકે છે. પાત્ર જીવ કદી પણ પોતાના ભૂલ બતાવનાર પ્રત્યે અણગમો કરતો નથી, પણ પાત્ર જીવ ઉલટાનો જો કોઈ પોતાનો ભૂલ બતાવનાર મળે તો એ મુમુક્ષુનો એ ઉપકાર માને છે કે તમારો પરમ ઉપકાર છે, તમે ભૂલ ન બતાવી હોત તો કદાચ મને મારી ભૂલ જડી ન હોત અને મારો સમય ને શક્તિ વેડફાઈ જાય. એ સવળું લે છે, અવળું ન લે. અને એ પ્રકારની સરળતા પરસ્પર હોવી, મળવાથી એ પ્રકારની સરળતા પરસ્પર હોવી, એવો એક ડિસિપ્લિનનો નિયમ કરી નાખવો જોઈએ. ડિસિપ્લિનરી પ્રિન્સિપલ્સ હોય છે ને કે ભાઈ અહીંયા અવાજ ન કરાય, સ્વાધ્યાયનો હોલ છે, અહીંયા ક્યાંય આપણે બોર્ડ મારવાની જરૂર છે કે અહીંયા પીવી બીડી પીવી નહીં, ધૂમ્રપાન કરવું નહીં, આગળની વાત તો લખવાની જરૂર જ નથી, એ તો બધું રોડ ઉપર છે. શું પણ એટલું પણ અહીંયા લખવાની આવશ્યકતા કેમ નથી કે એટલું તો શિસ્ત છે કે અહીંયા ઘોંઘાટ ન થાય, અવાજ ન થાય, અહીંયા કોઈ ધૂમ્રપાન ન કરે, અહીંયા કોઈ દૂધ ચંપલ કરીને અંદર પ્રવેશ ન કરે. એ તો એક સામાન્ય શિસ્તની વાત છે. એવો એક સામાન્ય શિસ્તનો વિષય પરસ્પરને ભૂલ બતાવવામાં અને ભૂલ જાણવામાં, પોતાની ભૂલ જાણવામાં પોતે વિનંતી કરી રાખે કે મને ખોટું લાગવાનું નથી, મને દુઃખ લાગવાનું નથી, મને ઉલટું પડવાનું નથી, ઉલટું પરિણમવાનું નથી, હું તમારો ઉપકાર માનવા સિવાય બીજી કોઈ વાત સમજવાનું નથી, માટે મારી ભૂલ બતાવવાની મહેરબાની કરજો. વિનંતી એવી રીતે કરી કે મારી ભૂલ બતાવવાની મારા ઉપર મહેરબાની કરજો, હું તમારો ઉપકારી છું, તમને ઉપકારી ગણીશ, બીજી કોઈ વાત નહીં. એટલી સરળતા જો પરસ્પર મોક્ષને સત્સંગમાં સાથે બેસીને હોય તો એમાં સત્પુરુષની ઓળખાણ થવી સહેલી છે. કેમ કે એમાં એ ચર્ચા ચાલવાની છે કે જ્ઞાની કેવા હોય, એની ઓળખાણ કેમ થાય, ઓળખાણ ન થાય તો કયા કારણે ન થાય, કેવી ભૂલ હોય, કેવા પરિણામ હોય, કેવી કલ્પના હોય, કેવો અભિપ્રાયની ભૂલ હોય, અનેક પડખાની ચર્ચા ચાલે જે એકલા એકલા ન થઈ શકે. એટલા માટે મુમુક્ષુની ભૂમિકાથી માંડીને મુનિ દશા સુધી સત્સંગને ઉપકારી કહ્યો છે. અને ઉપકારી કયો છે ને એ સત્સંગને સત્શાસ્ત્રમાં તો અમૃત જ કહ્યું છે. મરતો બચે જીવ, નુકસાનથી બચે એમ નહીં, પણ ભાવ મરણથી અને દ્રવ્ય મરણથી બચે છે, તેથી એને અમૃત કહેવામાં આવે છે. સત્સંગ જેટલી એની 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 કિંમત કરીએ એટલી ઓછી છે. અમૃતની શું કિંમત હોય? અમૃતની કોઈ કિંમત ચૂકવી શકે કે એની કિંમત ન હોય શકે? એટલી જ ગંભીર પરિસ્થિતિ અસત્સંગને વિશે છે. જેટલો સત્સંગનો લાભ સમજાય એ વિષયની ગંભીરતા છે, એટલો અસત્સંગ અથવા કુસંગનો ગેરલાભને મુશ્કેલી છે. માટે સંગ કરવો ત્યારે જેનો સંગ કરવો એને તપાસી લેવું કે એને મોક્ષ માર્ગે ચાલવું છે. અથવા મોક્ષ માર્ગ માત્ર એ એક જ હેતુથી આવે છે કે બીજા કોઈ હેતુથી આવે છે એ તપાસ કરી. આમાં પણ બધા વેસ્ટેડ ઇન્ટરેસ્ટ પીપલ આવી જાય છે, એમાં મોટું પ્રોબ્લેમ થાય ત્યારે તો એવું થાય ને થાય જ ને, પછી બધી ગડબડ ઊભી થઈ જાય છે. કોઈને કાંઈ માન જોઈએ છે તો કોઈને પદ જોઈએ છે તો કોઈને કાંઈ અંગત કારણોથી લાભ મેળવવો હોય છે, કોઈને સંબંધો કેળવવા આવે છે, કોઈને કાંઈ હોય છે, કોઈને કાંઈ હોય છે, કોઈને દીકરા દીકરી ભરાવવા આવે છે, કારણ કે અનેક પ્રકારના લફરા જેને કહીએ એ સત્સંગની યોગ્યમાં મોક્ષું નથી, એની સાથે સત્સંગમાં બેસી શકાય નહીં. આ કોઈ જાજાને ભેગા કરવાનો ધંધો નથી. ધંધામાં શું હોય કે જેટલી જરાગી વધારે ને એટલો નફો વધારે. તો આજકાલ વક્તાઓને પણ એવો રોગ લાગુ પડી જાય છે, અમારે થોડુંક અમારા ઉપર કહેવું જોઈએ ને, એટલું શ્રોતાને કહેવાનો અર્થ નથી, વક્તાઓને એવો રોગ લાગુ પડી જાય છે. મને સાંભળવા કેટલા જણા આવે છે, 200 આવે છે, 2000 આવે છે, 2000 આવે તો બહુ સારું, 200 આવે તો અહીં તો 2 જણા સરખા રૂચિ વાળા આવે ને તો સત્સંગ થાય એવું આ રસ્તો છે. એના બદલે ઘણા આવે તો સારું, એ વક્તા નથી, કોઈ ધંધાદારી માણસ છે. એનો સત્સંગ ન કરાય, એના મુખેથી આવી સત વાર્તા ન સંભળાય, કેમ કે એને તો લેવા દેવા નથી સત સત વાર્તા સાથે ને સત સાથે સત વિષય સાથે એને લેવા દેવા નથી. એ તો જોવે છે કે ભેગા કેટલા થયા છે. એ આ માર્ગ નથી. માર્ગ તો એ છે કે કેવળ પોતાની આત્મશુદ્ધિના હેતુથી, કેવળ આત્મહિતના હેતુથી જ જેને આવવું છે તે સમાગમ કરવાને યોગ્ય છે, તે સંગ કરવાને યોગ્ય છે. એ સિવાય બીજાનો સંગ કરવામાં એટલું નુકસાન થશે, થોડું નહીં થાય એટલું નુકસાન થશે, ગાડી કોઈ બીજા પાસે ચડી જશે. માટે જેને તેની પાસે જવું નહીં, જેને તેને સાંભળવા નહીં, ગમે ત્યાં બેસી જવું નહીં. ઘણાની એવી પ્રકૃતિ હોય સંભળાવનાર જોઈએ, સાંભળવા તો તૈયાર જ હોય, માર્ગ નથી. એ સત્સંગનો વિષય પણ ચારે પડતીથી સ્પષ્ટ કરીને સમજવા જેવો છે. સત્સંગ અસત્સંગ અને કુસંગ એ કેવી રીતે સામાન્ય રીતે મનુષ્ય જીવનમાં સહેજે સહેજે આવી મળે છે અને આવે ત્યારે પોતાને કેવી રીતે વર્તવું પરિણમવું એ બધો વિષય સત્સંગમાં ચર્ચવા જેવો છે. અને તો જ પોતે બચી શકે, નહીતર પોતે ગમે તે રીતે માર્ગ નક્કી કરી લે છે આગળ વધવાનો કલ્પનાથી અને ક્યાંક ને ક્યાંક ભરાઈ પડે છે. માત્ર તમ મુમુક્ષુને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે તેનો પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો, એનો પરસ્પર આજુ આપસમાં વિચારોને આપ લે કરીને વિસ્તાર કરવો અને તે સમજવું, વધારેમાં વધારે વિસ્તાર કરીને સમજવાનો પ્રયત્ન કરવો એમ અમે કહીએ છીએ. એમ અમારે ચોખ્ખે ચોખ્ખી વાત કરીએ છીએ. એમની આ વાત છે સિદ્ધિ જ મુમુક્ષુને આજ્ઞા રૂપે હોવી જોઈએ, શિરોધાર્ય હોવી જોઈએ અને એથી વિરુદ્ધ વિકલ્પ આવવો જોઈએ નહીં. અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે, એટલે એમ કહે છે કે ભાષા કાઠિયાવાડી સાદી હોવા છતાં અમારી વાતમાં શાસ્ત્રના ગૂઢ સિદ્ધાંતોનું પ્રતિપાદન આમાં આવી જાય છે. અધ્યાત્મના સિદ્ધાંતો પણ આવે છે અને દ્રવ્યાનુયોગના સિદ્ધાંતો પણ આની અંદર આવેલા છે. એ બંને વાત ગૂઢપણે અમે અમે આ કહી છે. તમે જ્યાંથી જે નીકળે તે વાતને ખોલજો, વિસ્તાર કરજો અને વધુમાં વધુ સમજવાનો પ્રયત્ન કરજો. તમે વારંવાર વિચારજો, આ એક એવી સત્પુરુષની વાણી છે કે જો એના ઊંડાણમાં જવાનો મુમુક્ષુ જીવનો અભિપ્રાય હોય અને પ્રયત્ન હોય તો એ જેટલી વાર વારંવાર વિચારે એટલી વાર એના ઊંડાણમાં જાય, નવા નવા ઊંડાણમાં જાય, ઊંડાણના નવો નવો સ્તરે માંથી હાથ લાગે, પત્તો લાગે એવી આખી. અત્યારે ભલે પહેલી વારમાં બધું ન સમજાય, બીજી વારમાં બધું ન સમજાય, પણ જેટલી વાર વારંવાર વિચારશે એટલી વાર એમાંથી નીકળશે. બસો ચોપનનો પત્ર તો ભાવનગરમાં નહીં થયો, પણ
ઘણું ફરે છે.
આજે કેટલામો 7મો કલાક ચાલે છે, ત્યાં 2-3 કલાકથી વધારે નહીં ચાલ્યું હોય એમાં, પણ જેટલી વાર વાંચીએ છીએ એટલી વાર એનું નવું ઊંડાણ હાથ લાગે છે. કેટલી વ્યવસ્થિત વાત છે, કેટલી ઊંડી વાત છે, કેટલી સુંદર વાત છે, કેટલી આત્મહિત માટે સુંદર વાત છે, એવું વારંવાર વિચારતા એમાંથી સમજાય છે. યોગ્યતા હશે તો અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર પણ બતાવીશું. તમે રૂબરૂ મળશો ત્યારે જરૂર કહેશો એમ નથી કીધું, વાત મુકામાં લખી છે, તમે રૂબરૂ મળશો ત્યારે જાજી વાત કરશો એમ નથી કીધું. યોગ્યતા છે તો યોગ્યતા કોને હોય છે? એક એક વાત વિચાર કરવા જેવી છે. જો તમારી જિજ્ઞાસા હશે તો જિજ્ઞાસા એક જીવને ભાવ પીપાસા છે. પાણીનો તરસ લાગે છે તે દ્રવ્ય પીપાસા છે, તૃષા જેને કહેવામાં આવે છે. જેને જિજ્ઞાસા એટલે ભાવની તૃષા લાગે છે તે રૂબરૂ મળે ત્યારે ભૂલી ન જાય, એને એ વાત એટલી સંઘરાયેલી રહે છે કે ક્યારે જલ્દી રૂબરૂ સમાગમ થાય ને ક્યારે હું આ વાતને જિજ્ઞાસાને તૃપ્તિ થાય એવી કોઈ જ્ઞાનની પરમ પીયુષની માગણી કરે અને એ રીતે તૃષાને છીપાવે, એવી એને ચાતકની જેમ ટીંગાઈ રહે એવી જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. તો એવી યોગ્યતા હોય તો અમારા સમાગમમાં એ શરત છે, તો અમારા સમાગમમાં આ વાતનો વિસ્તાર કરીને બતાવીશું. પણ તમે ભૂલી જાઓ કે મેં શું કાગળ લખ્યો હતો, તો અમારે તો આત્મરમણતા સિવાય બીજું કઈ નથી. એક વિકલ્પ બહાર ચાલે છે, સાધક અવસ્થા છે, સિદ્ધ અવસ્થા થઈ નથી તો કરુણા આવે છે. એમાં ખાસ કરીને જે પાત્ર જીવો હોય છે, મુક્ષ જીવો હોય છે, એને જ્ઞાની પુરુષ બહુ આદર આપે છે. એટલા માટે કે એને પ્રોત્સાહન મળે, એને પ્રેરણા મળે, એ માર્ગની અંદર એકદમ શીઘ્ર આગળ વધવાની ગતિમાન થાય એના પરિણામ, એટલા માટે એને આદર આપે છે. નિષ્ક્રમભાવે નિષ્કામ કરવા એવી કરુણાનો સ્ત્રોત સ્વવિકલ્પ દશામાં સર્વ જ્ઞાનીઓને હોય છે. પણ કોઈને પરાણે રેડવાની વાત નથી, પરાણે થોપવાની વાત નથી કે હું માનું છું. એટલે એમ જુએ છે કે એને તરસ લાગી છે તો કેવું છે, એને તરસ ન લાગી હોય તો મારે વ્યસ્ત પરિશ્રમ કરવો નથી. તૃષાતુરને પાણી પાયાની મહેનત કરજો, એ જિજ્ઞાસુ અને પાત્ર જીવની વાત લીધી છે કે એને અમૃત પાડો, એને જ્ઞાનામૃત આપો. પણ જેને તૃષા ન લાગી હોય તો એને તૃષા જાગે એવી કોઈ વાત કરજો, એથી આગળની વાત પછી નહીં કરતા, નહીતર ધક્કો મારશે, નિરાદર કરી નાખશે, તો એ અપરાધમાં આવી જશે, એવું એને નુકસાન થાય એવું કાંઈ ન કરે. તો એને ફક્ત તૃષા લાગે એટલી જ વાત કરવી. એટલે કે એને એમ કહેવું કે તને ભય થાય છે ને, તો નિર્ભય થવું છે કે નહીં? તો આ પણ બરાબર છે. કોને ભય જોતો હોય, કોને નિર્ભય થવું, બધા પ્રાણીઓનો આ પ્રોબ્લેમ છે. તો કોઈને દુઃખી થવું નથી, બધાને સુખી થવું છે. એટલે અમારા સમાગમમાં આ વાતનો વિસ્તાર કરશો. હાલ અમારો સમાગમ થાય તેમ તો નથી, પણ વખતે શ્રાવણ વદમાં એટલે આષાઢ મહિનામાં પત્ર લખ્યો છે, એટલે 1.5 મહિનાનો વાયદો કર્યો છે કે કદાચ શ્રાવણ વદમાં વિચારીએ છીએ, કદાચ કરીએ તો થાય, પણ તે કયા સ્થળે તે હજુ સુધી વિચાર્યું નથી. આ સ્થળને નડિયાદ, આણંદ, ખંભાત અને ચરોતરના ખેડા જિલ્લાના પ્રદેશમાં નિવૃત્તિ માટે નિવૃત્તિ કાળમાં ધંધો છોડીને, મુંબઈનો વેપાર છોડીને કેટલોક સમય રહેતા હતા, તો એ સ્થળ એવું પસંદ કરતા હતા કે જેને લઈને એકાંતમાં એ પોતાની વિશેષ આત્મરમણતામાં આગળ વધે અને કોઈ કોઈ મુમુક્ષુ આવે તો એને જે કાંઈ લાભ થવો હોય તે પોતા થકી થાય, એટલો સ્વપરોપકારક અભિપ્રાય રાખીને એવું સ્થળની પસંદગી કરતા હતા એ એમના પત્રોમાંથી નીકળે છે. કળિયુગ છે એટલે બહુ કાળ વિચિત્ર છે, ઘણા દૂષિત પરિણામવાળા અથવા ચિત્ર વિચિત પરિણામવાળા, વિરાધનાના પરિણામવાળા જીવોનું બાહુલ્ય હોય છે, એની સંખ્યા વધારે હોય છે, એવો આ કાળ છે. માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવો જોઈએ. જે પદાર્થનો નિર્ણય છે, સ્વપર પદાર્થની ભિન્નતા છે, એનો સતત પ્રયોગ કરવો. અહીંયા વિચાર એટલે એનો સતત પ્રયોગ કરવો, હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા અને કોઈ પણ કર્મ પ્રસંગ હોય, ઉદય પ્રસંગ હોય, એમાં વસ્તુ વિચાર વિના ન રહેવું. એક આત્મા જ્ઞાન સ્વભાવિક સર્વથા સર્વદા સર્વથી ભિન્ન છો. જે કાંઈ વ્યવહારિક સંબંધ છે એ માત્ર એક નાટકનો પ્રસંગ છે, એને એનો ડાયલોગ બોલી નાખવાનો છે, આથી વધારે કાંઈ એક્ટિંગમાં જવાનું નથી. રડે તો ખોટું ને હશે તોય ખોટું, ભલે એનેથી બીજા હશે ને રડે, પણ પોતે અંતરથી એ વાતમાં આવતો નથી. એવી રીતે જુદો પડીને વસ્તુ વિચાર સતત ચાલુ રાખવો, એમ મહાત્માઓની એટલે સત્પુરુષોની શિક્ષા છે. આ ઉદ્દેશ છે કે આ કાળમાં એક ક્ષણ પણ વસ્તુ વિચાર વિના રહેવા દેવું નથી. તમને બધાને યથાયોગ્ય પહોંચે, જે કઈ કહેવા યોગ્ય છે કઠિક છે એ પહોંચે એમ કરી આ પત્ર અહીંયા પૂરો થશે.
સુખદામયનંત સુસંતજનિ વિનયાતરંગેતજ્ઞાનમહી પરશાંતિયનંત સુદામ